એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે પ્રેમ, જુસ્સો અને ભૂતકાળના વળગણની જે સીમાઓ છે ને, એને ખરેખર અસ્વસ્થ કરનારી રીતે છતી કરે છે. હું વાત કરી રહી છું એલિસ હોફમેનની, એમની 1997માં પ્રકાશિત થયેલી નવલકથા હિયર ઓન અર્થની. હોફમેન તો એમની પેલી વાસ્તવિકતા અને જાદુઈ તત્વોના મિશ્રણ માટે જાણીતા છે જ.
હા, મેજિકલ રિયલિઝમ જેને કહીએ.
બરાબર. અને એમની કલમ મોટાભાગે સ્ત્રીઓના આંતરિક વિશ્વ, પ્રેમ, નુકસાન અને સ્થિતિસ્થાપકતા એવા વિષયો પર વધુ ફરે છે.
બિલકુલ. અને હિયર ઓન અર્થને તો ઘણીવાર લોકો એમિલી બ્રોન્ટેની ક્લાસિક કૃતિ છે ને, વુધરિંગ હાઇટ્સ, એનું આધુનિક પુનર્નિર્માણ ગણે છે.
હા, એવું સાંભળ્યું છે.
પણ હોફમેને અહીં પેલું યોર્કશાયરનું વાતાવરણ નથી લીધું, એના બદલે પશ્ચિમી મેસેચ્યુસેટ્સનો એકદમ ભેજવાળો, ગુંગળામણ ભર્યો, પેલો સ્વેમ્પ એટલે કે દલદલવાળો પ્રદેશ પસંદ કર્યો છે. અને એ પ્રદેશ પોતે જ જાણે એક પાત્ર બની જાય છે.
ઓ, રસપ્રદ.
હા, અને આ કૃતિ જ્યારે ઓપરાના બુક ક્લબમાં આવીને પછી તો ખૂબ ચર્ચાઈ છે. અને સાચું કહું તો આ હોફમેનની સૌથી વધુ ભાવનાત્મક રીતે તીવ્ર અને કદાચ સૌથી અંધકારમય નવલકથાઓમાંની એક ગણાય છે. એટલે જ આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ નવલકથા અત્યંત ભાવુક પ્રેમ, જેને આપણે વળગણ જેવું કહી શકીએ, એને કેવી રીતે રજૂ કરે છે. શું પ્રેમ ખરેખર મુક્તિ અપાવે છે કે પછી ક્યારેક એ બંધનનું સૌથી મજબૂત સ્વરૂપ બની શકે?
બહુ મોટો સવાલ છે આ.
હા, અને હેયર ઓન અર્થ આનો ખૂબ જ જટિલ અને કદાચ વ્યથિત કરી દે એવો જવાબ આપે છે. તો ચાલો આ દુનિયામાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
તો કથાનો પ્રારંભ થાય છે મુખ્ય પાત્ર માર્ચ મરેના લગભગ 20 વર્ષ પછી એના વતન પાછા ફરવાથી.
20 વર્ષ પછી?
હા, 20 વર્ષ. આ વતન એટલે મેસેચ્યુસેટ્સનું એક નાનું, થોડું અલગ પડી ગયેલું કસ્બું. કેટલાક સ્ત્રોતો એને જેન્કિન્સટાઉન કહે છે, પણ નવલકથામાં મુખ્યત્વે હોલિસ નામનો ઉલ્લેખ છે, જે પેલું બીજું મુખ્ય પાત્ર છે ને, એના નામ સાથે જોડાયેલું છે.
ઓકે. અને પાછા આવવાનું કારણ?
કારણ છે એના પિતાનું અવસાન.
20 વર્ષ પહેલા માર્ચે આ જગ્યા છોડીને કેલિફોર્નિયામાં એક નવું જીવન શરૂ કર્યું હતું. એકદમ વ્યવસ્થિત, સૂર્યપ્રકાશિત, સફળ જીવન એવું લાગે જાણે.
બરાબર.
એનો પતિ રિચર્ડ એક દયાળુ, સ્થિર અને તર્કસંગત માણસ છે, અને એમની એક કિશોર વયની પુત્રી પણ છે, ગ્વેન. આ આખી જિંદગી જાણે માર્ચે પોતાના ભૂતકાળની જે અંધારી યાદો છે, પેલી અસ્તવ્યસ્ત લાગણીઓ, એનાથી બચવા માટે ખૂબ કાળજીપૂર્વક બનાવેલું એક સુરક્ષિત કવચ હોય ને એવું લાગે છે.
હા, એક પરફેક્ટ લાઈફ બનાવવાનો પ્રયત્ન. પણ વતનની હવા એ કંઈક જુદી જ હોય છે. ત્યાં પેલા સ્વેમ્પની ભીની ભારે ગંધ છે, ગરમી અને ભેદ છે જે શ્વાસ રૂંધે છે, અને સૌથી મહત્વનું, ત્યાં એના ભૂતકાળનો પડછાયો હજુ જીવંત છે.
એટલે આ મુલાકાત ખાલી શોક વ્યક્ત કરવા પૂરતી નથી રહેતી એમ?
ના, બિલકુલ નહીં. આ મુલાકાત તો ભૂતકાળના બંધ દરવાજા ખોલી નાખે છે.
અને એ દરવાજા પાછળથી પ્રવેશે છે મુખ્ય સંઘર્ષનું કારણ, હોલિસ ફોક્સ.
બરાબર. એ જ હોલિસ ફોક્સ, એ જ અનાથ છોકરો જેને માર્ચના પિતા બાળક તરીકે ઘરે લાવ્યા હતા.
ઓ,
એ માર્ચ સાથે જ ઉછર્યો હતો, એનો બાળપણનો સાથી, એનો રક્ષક અને કદાચ એનો પહેલો અત્યંત તીવ્ર પ્રેમ. અને હવે 20 વર્ષ પછી હોલિસ એ જ કસ્બામાં છે, પણ હવે એ એક રહસ્યમય, અત્યંત ધનિક અને શક્તિશાળી વ્યક્તિ બની ગયો છે.
તો એમની ફરી મુલાકાત થાય છે.
હા, અને એમની પુનઃમુલાકાત એ જ નવલકથાનો ધુવતારો છે. અહીંથી જ પેલો મૂળભૂત પ્રશ્ન વધુ ગહેરો બને છે. શું આપણે ખરેખર આપણા મૂળ સ્વભાવથી કે પછી ભૂતકાળના બંધનથી ક્યારેય મુક્ત થઈ શકીએ?
બહુ અઘરો સવાલ.
માર્ચનું પેલું કેલિફોર્નિયાનું શાંત, તર્કબદ્ધ જીવન એટલે કે રિચાર્ડ, અને હોલિસ સાથે જોડાયેલું ભૂતકાળનું અંધારું, બેકાબૂ જુસ્સો, આ બે ધ્રુવો વચ્ચે એ રીતસરની ફસાઈ જાય છે.
તો પહેલા આપણે આ હોલિસ ફોક્સના પાત્રને થોડો સમજીએ. એને ધુમાડાના રંગનો કયો છે, એનો શું મતલબ?
હા, એની અસ્પષ્ટ રહસ્યમય પ્રકૃતિ સૂચવે છે. એ અનાથ હતો અને કદાચ એનો દેખાવ પણ થોડો અસામાન્ય હતો, એટલે સમાજે એને હંમેશા તરછોડ્યો. એને ફક્ત માર્ચનો જ નિસ્વાર્થ અને સંપૂર્ણ સ્વીકાર મળ્યો હતો. એટલે આ તરછોડાટ અને માર્ચનો પ્રેમ, આ બંને વસ્તુઓએ મળીને એને જે બનાવ્યો છે એ એક અત્યંત જટિલ વ્યક્તિત્વ છે. એનામાં ચુંબકીય આકર્ષણ પણ છે અને ઊંડો ભય પણ છે. પેલો વુધરિંગ હાઇટ્સનો હિતક્લિફ યાદ આવે ને, એના જેવો જ પ્રેમ અને વેરનું જાણે જીવન સ્વરૂપ.
પણ તમે કહ્યું કે હોફમેન એને રોમેન્ટિક હીરો નથી બનાવતા.
બિલકુલ નહીં, અને એ વાત પર ભાર મૂકવો જરૂરી છે. હા, એનામાં એક કરિશ્મા છે, એક એવું આકર્ષણ છે જે માર્ચને ખેંચે છે, પણ એની નીચે એક ઠંડી ક્રૂરતા અને માલિકી ભાવ સ્પષ્ટ દેખાય છે.
માલિકી ભાવ?
હા, તે સમાજ દ્વારા થયેલા અપમાનનો બદલો લેવા માંગે છે અને માર્ચને પાછી મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. 20 વર્ષ એણે ફક્ત શક્તિ અને સંપત્તિ ભેગી કરી છે જેથી એ બધું નિયંત્રિત કરી શકે જેણે એને નુકસાન પહોંચાડ્યું હતું.
ભયાનક લાગે છે આ તો. અને હવે વાત કરીએ માર્ચ મરેની. એનું પાત્ર પણ એટલું જટિલ લાગે છે. શરૂઆતમાં તો એ એક પરિપક્વ, નિયંત્રિત, લગભગ ઠંડી લાગતી સ્ત્રી તરીકે રજૂ થાય છે.
બરાબર.
કેલિફોર્નિયામાં એણે જે ઓળખ બનાવી છે તેના ભૂતકાળની પેલી જંગલી આવેગી છોકરીથી સાવ જુદી છે. પણ શું આ એની સાચી ઓળખ છે કે પછી એક ભૂમિકા જેણે અપનાવી લીધી છે?
એ જ તો સવાલ છે. જેવો એ હોલિસને ફરી જુએ છે, જાણે વર્ષોથી સૂતેલો એનો અસલ સ્વભાવ જાગી ઉઠે છે. એનું પેલું નિયંત્રિત વ્યક્તિત્વ ઓગળવા માંડે છે.
તો એની યાત્રા વિકાસની નથી?
ના, એની યાત્રા તો પતન અને શરણાગતિની છે. તે રિચાર્ડના સુરક્ષિત, પ્રકાશિત પ્રેમ અને હોલિસના અંધકારમય, વિનાશક પણ અતૂટ લાગતા ખેંચાણ વચ્ચે રીતસર વહેંચાઈ જાય છે.
અહીં પેલો સવાલ ઊભો થાય છે કે શું આપણી સાચી ઓળખ હંમેશા આપણને સુખ તરફ દોરી જાય, કે પછી આપણી અંદર રહેલું જંગલીપણું આપણને જાણી જોઈને વિનાશ તરફ ધકેલે છે?
ખરું. અને એની સ્થિતિ કેવી છે ખબર છે? જેમ આપણે કહીએ ને કે જાણે કોઈ પતંગિયું દીવાની જ્યોત તરફ ખેંચાઈ રહ્યું હોય.
હા, બરાબર.
એ જાણે છે કે આ આગ બાળી નાખશે, પણ તે પોતાને રોકી શકતી નથી. ભૂતકાળનું આકર્ષણ એટલું પ્રબળ છે કે વર્તમાનની સુરક્ષા અને ભવિષ્યની સંભાવનાઓ બધું જ ઝાંખું પડી જાય છે. આ ફક્ત પ્રેમ નથી, આ એક પ્રકારનું વળગણ છે, એક નિયતિ જેમાંથી છૂટવું અશક્ય લાગે છે.
અને હોલિસ
એ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે.
પૂરેપૂરો. એનો પ્રેમ એ આપવાની ભાવના નથી, પણ જીતવાની, કબજો કરવાની વૃત્તિ છે. એક વિવેચકે સરસ કહ્યું છે કે હોલિસ માટે પ્રેમ આપવાની ભેટ નહોતી, તે જીતવાનો પ્રદેશ હતો.
ઓ,
તે માર્ચનું જૂનું ઘર, પેલું મરેઝ એસ્ટેટ, એ ખરીદી લે છે. હવે આ ખાલી મિલકત પર કબજો નથી, આ તો માર્ચના ભૂતકાળ પર, એની યાદો પર કબજો કરવાનો પ્રયાસ છે.
માઇન્ડ ગેમ્સ જેવું લાગે છે. હા, અને એ શહેર પર પોતાનો આર્થિક પ્રભાવ પાથરે છે, જેથી માર્ચ સામાજિક રીતે પણ એકલી પડી જાય. આ બધું એક ઠંડા બદલાની ભાવનાથી પ્રેરાયેલું છે. એ સમાજ સામે જેણે એને તરછોડ્યો હતો અને પેલા રિચાર્ડ સામે જે માર્ચને એનાથી દૂર લઈ ગયો હતો.
આ બધા ઘટનાક્રમમાં હોફમેનની લેખન શૈલીના કેટલાક પાસાઓ ખરેખર ઉડીને આંખે વળગે છે. પેલું હોલિસનું પાત્ર અને એનું વર્તન, એમાં ગોથિક તત્વો દેખાય છે. મનોવૈજ્ઞાનિક ભય, છુપાયેલા રહસ્યો, નૈતિક ભ્રષ્ટાચાર અને એક પ્રકારનું બંધિયારણ જે માર્ચ અનુભવે છે. અને પ્રતિકાત્મક પણ ઘણો મહત્વનો છે. પેલો સ્વેમ્પ,
દલદલ,
એ ખાલી જગ્યા નથી, પણ માર્ચ અને હોલિસના અચેતન મન, એમના દબાયેલા જુસ્સા અને ભૂતકાળના ઊંડાણનું પ્રતીક છે.
સાચી વાત. અને પેલા કાળા કૂતરાઓ જે હોલિસની આસપાસ ફરે છે, એ એની હિંસક શિકારી પ્રકૃતિ અને કંઈક અશુભ શક્તિનું સૂચન કરે છે.
તો કથા આગળ કેવી રીતે વધે છે?
કથા આગળ વધે છે અને માર્ચ અને હોલિસનો સંબંધ ફરી શરૂ થાય છે, પેલી સ્વેમ્પમાં ગુપ્ત મુલાકાતો દ્વારા. હોફમેન આ જુસ્સાને તાવ કે માંદગી તરીકે વર્ણવે છે.
તાવ કે માંદગી?
હા, જેનો માર્ચ પ્રતિકાર કરી શકતી નથી, તે પોતાના પતિ રિચાર્ડ સાથે જૂઠું બોલવાનું શરૂ કરે છે, પોતાની પુત્રી ગ્વેનની અવગણના કરે છે. ધીમે ધીમે તે પોતાની પેલી કેલિફોર્નિયાની ઓળખ, પોતાનું બનાવેલું જીવન બધું જ છોડવા માંડે છે.
આ વર્તમાન ઘટનાઓની સાથે લેખિકા ફ્લેશબેક પણ વાપરે છે ખરું ને, ભૂતકાળ બતાવવા?
હા, બિલકુલ. ફ્લેશબેક દ્વારા એમના ભૂતકાળના સંબંધની તીવ્રતા દર્શાવે છે. કેવી રીતે હોલિસ આવ્યો, કેવી રીતે માર્ચનો ભાઈ એલેનને હેરાન કરતો અને કેવી રીતે માર્ચ હંમેશા એની રક્ષક બની રહેતી. આ દ્રશ્યો સમજાવે છે કે એમનું બંધન કેટલું ઊંડું અને પરસ્પરાવલંબન પર આધારિત હતું. તેઓ ખરેખર એકબીજાના બીજા અડધા ભાગ હતા. પણ પછી પેલો સવાલ આવે છે જે નવલકથા પૂછે છે, પણ શું થાય જો તમારો બીજો અડધો ભાગ જ તમારો વિનાશ હોય તો?
આ તો વિચારવા જેવું છે. અને આ દરમિયાન રિચાર્ડનું શું થાય છે?
રિચાર્ડની લાચારી તો ખરેખર હૃદયદ્રાવક છે. તે એક તર્કબદ્ધ પ્રેમાળા માણસ છે, પણ તે પોતાની પત્ની અને હોલિસ વચ્ચેના આ આદેમ અતાર્કિક બંધન સામે સાવ લાચાર છે.
એ કંઈ કરી નથી શકતો.
ના, તે જોઈ રહ્યો છે કે તેની પત્ની તેની નજર સામે બદલાઈ રહી છે, સ્વવિનાશના માર્ગે જઈ રહી છે, પણ તેને રોકી શકતો નથી. હોફમેન અહીં પેલો જંગલીપણું વિરુદ્ધ સભ્યતાનો સંઘર્ષ પણ દર્શાવે છે. રિચાર્ડ અને કેલિફોર્નિયા જાણે તર્ક અને વ્યવસ્થાનું પ્રતીક છે, જ્યારે હોલિસ અને સ્વેમ્પ પ્રકૃતિની બેકાબુ અંધારી શક્તિઓનું અને માર્જ એ આ બંને વચ્ચેનું યુદ્ધક્ષેત્ર છે.
અને પછી શું કોઈ એવો વળાંક આવે છે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જાય?
હા, માર્જ એક અંતિમ અને હું કહીશ કે વિનાશક નિર્ણય લે છે. તે રિચાર્ડ અને ગ્વેનને એના વિના કેલિફોર્નિયા પાછા મોકલી દે છે.
શું? પોતાની દીકરીને પણ?
હા, આ તેની સંપૂર્ણ શરણાગતિ છે. તે પોતાનું વર્તમાન, ભવિષ્ય, પરિવાર બધું જ ત્યજી દે છે એક એવા ભૂતકાળ માટે જે ફક્ત દર્દ અને અંધકારનું વચન આપે છે.
આ માનવામાં નથી આવતું.
રિચાર્ડ ભાંગેલા હૃદયે જાય છે. ગ્વેન માતાના આ નિર્ણયથી સ્તબ્ધ અને દગો પામેલી અનુભવે છે, અને માર્ચ તે હોલિસ સાથે રહેવા જાય છે. તેના અંધકારમય, એકલવાયા, બંધિયાર વિશ્વમાં સંપૂર્ણપણે સમાઈ જવા માટે.
અહીંથી કથા વધુ અંધકારમય બને છે એમ લાગે છે, પણ મારે પૂછવું છે, શું આને પ્રેમ કહી શકાય કે પછી આ પોતાની જાતને ભૂસી નાખવાની સ્વવિનાશની વૃત્તિ છે જેણે પ્રેમનું મહોરું પહેર્યું છે?
ખૂબ જ સારો પ્રશ્ન છે, અને કથાનો આગળનો ભાગ જાણે આ જ પ્રશ્નનો જવાબ આપતો હોય એવું લાગે છે. માર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા પછી હોલિસનું ધ્યાન હવે આગલી પેઢી તરફ વળે છે.
એટલે કે
ગ્વેન તરફ.
હા,
ગ્વેન તરફ. આપેલી વુધરિંગ હાઇટ્સની બીજી પેઢીની ટ્રેજેડીની યાદ અપાવે છે અને પેઢીગત આઘાત, જનરેશનલ ટ્રોમા ના વિષયને સીધો કેન્દ્રમાં લાવે છે.
પણ કેવી રીતે? હોલિસ ગ્વેન સાથે શું કરે છે?
ગ્વેન, જે માતા દ્વારા તરછોડાયેલી છે અને પિતાથી દૂર છે, તે હોલિસ પ્રત્યે કુતૂહલ અને અજાણતા એક પ્રકારનું આકર્ષણ અનુભવે છે. તે પછી હોલિસ આવે છે.
ઓ ના!
અને હોલિસ એ એની કિશોરાવસ્થાની નબળાઈ, મૂંઝવણ અને પ્રેમની ભૂખનો ફાયદો ઉઠાવે છે. તે ગ્વેન સાથે એક વિચિત્ર, અસ્વસ્થ કરનારો સંબંધ વિકસાવે છે, ક્યારેક પિતા જેવો, ક્યારેક પ્રેમી જેવો લાગે તેવો.
આ તો ભયાનક છે. કે છે કે કેવી રીતે પ્રેમનો અત્યાચાર પણ એ પણ વારસામાં ઉતરી શકે છે. ગ્વેનનું પાત્ર જાણે માર્ચની ભૂલોનું જ નહીં પણ હોલિસના ઝેરનું પણ પ્રતિબિંબ બની જાય છે.
બરાબર.
આ માત્ર દુઃખનું પુનરાવર્તન નથી પણ પ્રેમની વિનાશક શક્તિ કેવી રીતે પેઢીઓ સુધી ગૂંથી શકે છે તેનો એક ભયાવક પુરાવો છે.
બિલકુલ. અને ગ્વેનની પોતાની યાત્રા પણ પીડાદાયક છે. તે પિતા પ્રત્યે વફાદાર રહેવા માંગે છે, માતાના પરિવર્તનથી મૂંઝાયેલી છે, હોલિસથી આકર્ષિત પણ છે અને ભયભીત પણ. આ બધા આઘાત વચ્ચે તે પુખ્ત થવાનો પ્રયાસ કરે છે.
અને અંતે માર્ચ અને હોલિસનું શું થાય છે? શું તેમને કોઈ પ્રકારની શાંતિ મળે છે? કંઈક સમાધાન?
શાંતિ? શાંતિ તો દૂરની વાત છે. હોલિસ સાથેનું જીવન કોઈ રોમેન્ટિક સ્વપ્ન નથી, પણ એક કેદખાનું છે. અત્યાચાર છે, ભાવનાત્મક શોષણ છે. બહારની દુનિયાથી કપાયેલો એમનો સંબંધ અંદરને અંદર સડી જાય છે.
ઓહ!
માર્ચ શારીરિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે છે. તેનું અસ્તિત્વ ક્ષીણ થતું જાય છે, બિલકુલ પેલી વુધરિંગ હાઇટ્સની કેથરીન ઓનશોની જેમ. અંત અત્યંત દુઃખદ છે. માર્ચનું અકાળે મૃત્યુ થાય છે.
મૃત્યુ?
હા, તે તેના વિનાશક જુસ્સાનો, પોતાના જ વળગણનો ભોગ બને છે.
અને હોલિસનું? માર્ચના મૃત્યુ પછી એનું શું?
એના મૃત્યુથી હોલિસનો જુસ્સો સમાપ્ત નથી થતો. કદાચ તે વધુ વિકૃત બને છે. તે માર્ચની યાદો સાથે એ જ ઘરમાં અને પેલા સ્વેમ્પમાં ભટકતો રહે છે. એ માને છે કે તેમના આત્માઓ હજુ પણ જોડાયેલા છે, અવિભાજ્ય છે.
એટલે અંત કોઈ સમાધાન નથી આપતો?
ના, કોઈ સમાધાન નથી. ફક્ત નુકસાન અને દુઃખનો અનંત પડઘો છોડી જાય છે. એવું લાગે છે કે આવા પ્રેમની કોઈ સમાપ્તિ નથી હોતી, ફક્ત વિનાશ જ હોય છે.
માર્ચના આ કરુણ અંત અને હોલિસની અનંત પીડા પછી સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ નવલકથા આપણને શું કહેવા માંગે છે, એના ઊંડાણમાં કયા મુખ્ય વિચારો છુપાયેલા છે. આપણે કેટલાક વિષયોની વાત કરી, જેમ કે પેલો વિનાશક, અત્યંત ભાવુક પ્રેમ જે એક રોગ જેવો લાગે છે, અનિવાર્ય ભૂતકાળ અને ઓળખનો સંઘર્ષ, જ્યાં માર્ચનું પતન સૂચવે છે કે કદાચ આપણે આપણા મૂળમાંથી છટકી નથી શકતા.
હા, અને પેલો જંગલીપણું વિરુદ્ધ સભ્યતાનો સંઘર્ષ, જ્યાં અંતે જંગલી અંધારી શક્તિઓ જીતતી દેખાય છે. બદલો અને સામાજિક વર્ગનો મુદ્દો પણ મહત્વનો છે, જે હોલિસના પાત્ર દ્વારા વ્યક્ત થાય છે. અને છેલ્લે પેલું ભયાવહ પેઢીગત આઘાતનું ચક્ર, જે ગ્વેનના પાત્ર દ્વારા દર્શાવાયું છે.
સાચી વાત છે.
આ બધા વિષયો મળીને એક અત્યંત અસ્વસ્થ કરનારું ચિત્ર રજૂ કરે છે.
આ બધું રજૂ કરવા માટે હોફમેને જે શૈલી વાપરી છે એની પણ વાત કરવી રહી. આપણે મેજિકલ રિયાલિઝમ અને પ્રતિકાવાદની વાત કરી. એમની કાવ્યાત્મક અને સંવેદનાત્મક ભાષા એ ખરેખર વાતાવરણને જીવંત બનાવે છે.
હા, પેલું મેસેચ્યુસેટ્સના ભેજવાળા લેન્ડસ્કેપની ગંધ, દ્રશ્યો, એ ગુંગળામણ વાચક જાણે અનુભવી શકે છે.
બરાબર.
અને પેલો સર્વજ્ઞ તખનપાર, થર્ડ પર્સન ઓમનિશન્ટનો ઉપયોગ, એનાથી આપણને બધા મુખ્ય પાત્રોના મનમાં ડોક્યું કરવાની તક મળે છે. માર્ચનું આંતરિક યુદ્ધ, હોલિસનો ઘવાયેલો અહંકાર અને વેરવૃત્તિ, રિચાર્ડની લાચારી, ગ્વેનની મૂંઝવણ.
હા, એનાથી કથાને એક ઊંડાણ મળે છે
અને વ્યાપ પણ. પણ સાથે જ તે વાચકને દરેક પાત્રની પીડાનો ભાગીદાર પણ બનાવે છે, જે અનુભવને વધુ તીવ્ર બનાવે છે.
તો આ બધું વાચક પર શું અસર છોડે છે? મારા મતે તો આ પુસ્તક વાંચ્યા પછી એક પ્રકારની બેચેની રહે છે. માર્ચ પ્રત્યે સહાનુભૂતિ પણ જાગે અને એની પસંદગીઓ પર ગુસ્સો પણ આવે. હોલિસ પ્રત્યે કદાચ ઘૃણા થાય, પણ એના ભૂતકાળને જોતા કદાચ થોડી દયા પણ આવે. આ નવલકથા સરળ જવાબો નથી આપતી, પણ આપણને માનવીય લાગણીઓના અતાર્કિક, ભયાવહ અને ક્યારેક સ્વવિનાશક પાસાઓનો સામનો કરવા મજબૂર કરે છે. એ પ્રેમની રોમેન્ટિક કલ્પનાઓને તોડી પાડે છે.
સાચી વાત છે. તે આપણને આપણા પોતાના સંબંધો અને ભૂતકાળની પકડ વિશે વિચારવા મજબૂર કરે છે. શું આપણામાં પણ કોઈ ખૂણે એક માર્ચ કે હોલિસ છુપાયેલો છે? શું આપણે પણ ક્યારેક તર્કને બાજુ પર મૂકીને અતાર્કિક આવેગોને વશ થઈએ છીએ? આ પુસ્તક આવા અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરે છે.
તો અંતે આ નવલકથા શું સંદેશ આપે છે? કદાચ કોઈ સીધો સંદેશ નથી, પણ એક ઊંડી ઉદાસી અને ચેતવણી છે. તે પ્રેમ કથાઓ વિશેના આપણા દૃષ્ટિકોણને પડકારે છે.
આ કથા પ્રેમની ઉજળી બાજુ નહીં, પણ તેના અંધકારમય પડછાયા તરફ આંગળી ચીંધે છે.
અને સવાલ પૂછે છે કે શું કેટલીક વાર્તાઓ ફક્ત દુઃખ આપવા માટે જ લખાયેલી હોય છે, ચેતવણી આપવા માટે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.